તારીખ 22/4/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 188 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 138.
પરમાત્મા થવાનું શું છે? કોઈ વિધિ એ પરમાત્મા થવાય અથવા પૂર્ણ થવાય અથવા મોક્ષની પ્રાપ્તિ થાય. અનાદિ અનંતી ગુંજે એક નિજ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પોતાનું પરમાત્મ તત્વ કે જે સર્વદા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે છે, શુદ્ધ ચૈતન્ય સત્વમાં કદી પણ જેમાં બે રૂપતા થતી નથી, દ્વૈત થતું નથી, નાધિકપણું થતું નથી, એવું જે સર્વકાળે એકરૂપ રહેતું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મતત્વ પોતાનું પરમ તત્વ તેની સન્મુખ થઈને આરાધન કરવું તે જ પરમાત્મા થવાનો સાચો ઉપાય છે. અંદરમાં પોતાનું સામર્થ્ય છે એવું સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ સામર્થ્ય સ્વરૂપે છે, એવા સામર્થ્યને સ્વસન્મુખ થઈને સંભાળવું, વિકલ્પથી સંભાળવું એમ નહીં, વિકલ્પથી સ્મરણ કરવું એમ પણ નહીં, પણ ભાવમાં એનો રસ વેલવો, પોતાના ભાવમાં, જ્ઞાન ભાવમાં, શ્રદ્ધા ભાવમાં, આચરણ ભાવમાં, આત્મભાવમાં આત્મરસ વેદવો, અંતર્મુખ થઈને એને આરાધન કહેવામાં આવે છે, એ જ પરમાત્મા થવાનો સાચો ઉપાય છે. પ્રત્યક્ષપણે જ્ઞાનમાં આત્મરસનું વેદન એ આરાધન છે, એ શુદ્ધ દશા છે, શુદ્ધ પરિણમન છે, પુણ્ય પાપ રહિત, રાગ રહિત, વિતરાગ ભાવ સ્વરૂપે પરિણમન છે, અને તે જ પરમાત્મા થવાનો સાચો ઉપાય છે. એમાં એકાગ્રતા આવી જાય છે, આરાધનની અંદર એકાગ્રતાનો પણ વિષય આવી જાય છે, એનાથી પરિપૂર્ણ દશા પ્રગટે છે. એવી દશા સાધક અવસ્થામાં ભલે અલ્પ હોય છે, અધૂરી હોય છે, ઓછી હોય છે, તો પણ એ દશા વધતી વધતી પૂર્ણ થાય છે, તેથી તેને એનો ઉપાય ગણવામાં આવ્યો છે. છે વ્યવહાર વચન છે, કેમકે અધૂરી દશા કારણ અને પૂર્ણ દશા કાર્ય એવો ન્યાય થઈ જાય છે, એટલે એ ન્યાય બહુ સુસંગત બેસતો નથી. પણ આત્માની કોઈ પણ પ્રકારની પર્યાય મોક્ષ દશાની સાથે મેળ ખાતી નથી, એક વિતરાગી સાધક પર્યાયને જ મોક્ષ પર્યાય સાથે ભાવથી મેળ છે, અને એના ક્રમમાં પણ આ સિવાય બીજો ક્રમ હોઈ શકે નહીં, થઈ શકે નહીં, એમને એમ કોઈને મોક્ષ થાય એવું બની શકે નહીં, એવું પણ એની અંદર પૂર્વ પર્યાયનું નિયમબદ્ધપણું સિદ્ધ કરવું છે. પૂર્વ પર્યાય નું નિયમબદ્ધ પણ એ સિદ્ધ કરવો છે ત્યાં, કે આ એક જ ઉપાય છે ને બીજો કોઈ ઉપાય નથી. બાવીસમાં વર્ષમાં શ્રીમદજીનો બોલ એવો આવે છે, પરમાત્માનું ધ્યાન કરવાથી પરમાત્મા થવાય છે, એટલે કે નિજ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મ તત્વ તેમાં એકાગ્ર થવાથી પરમાત્મા થવાય છે, તો પણ તે ધ્યાન સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના થઈ શકતું નથી. આ નિર્ગ્રંથ પ્રવચન નું રહસ્ય છે એમ કરીને વાત લીધી છે. કોઈને એમ થાય કે આ વાત ઉપાદાનની ચાલે છે, કે પોતે પોતામાં એકાગ્ર થાય, પોતાની અંતર શક્તિથી થાય, અંતર પુરુષાર્થના જોરથી સ્થિર રહે, પણ એવું જોર પ્રગટ થવામાં વચ્ચે સત્પુરુષને કેમ લાવે છે? પણ આ એક રહસ્યમય વિષય છે, નિર્ગ્રંથ પ્રવચન નો આ રહસ્ય છે એમ લીધું છે. એટલા માટે એ વાત લીધી છે કે અનંતકાળથી સામર્થ છે, પણ એ સામર્થ કઈ રીતે પ્રગટે? અહીંયા એમ થયું કે સ્વ સન્મુખ થઈને આરાધન કરવું, એવી સ્વ સન્મુખતા કઈ રીતે થાય એ બહુ ગૂઢ વિષય છે, બહુ રહસ્યમય વિષય છે, અને તે કદી કોઈને પોતાની મેળે સમજાયો છે એવું બન્યું નથી. અનાદિથી એ વાતથી એ વિષયથી એ વિધિથી જીવ અજાણ્યો છે. આ એક જૈન દર્શનનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ છે, અને એની સૂક્ષ્મતા એટલી બધી છે કે મિથ્યાત્વ અવસ્થામાં કોઈ પોતાની જ મેળે એ સૂક્ષ્મતાને પામે છે, એ સૂક્ષ્મતાને સમજે છે, એ સૂક્ષ્મ રહસ્યને પકડે છે, ગ્રહણ કરે છે, એવું બની શકતું નથી. એટલે એ વાત વચ્ચે નાખી છે કે જ્યારે જીવને પોતાને સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય અને અભિલાષા ઉત્પન્ન થાય છે, ત્યારે એને એમ થાય છે કે આવું જેને આ માર્ગ મળ્યો છે એવું કોઈ દેખાડનાર હશે કે નહીં, એનું ધ્યાન પોતે તદ્દન એ વિષયમાં અજાણ્યો હોવાથી, દુનિયામાં પણ કહેવત છે કે અજાણ્યો અને આંધળો બંને સરખા. કોઈ તમે અજાણ્યા શહેરમાં જાઓ, સ્ટેશન ઉતર્યા, અમુક જગ્યાએ જવાનું છે, કેવી રીતે જશો? કોઈને ન પૂછો, ટાંગાવાળા રિક્ષાવાળા કે કોઈ માણસને ન પૂછે તો કઈ બાજુ ચાલવા માંડશો? કેટલાક સ્ટેશન તો અત્યારે શહેરની વૃદ્ધિમાં થઈ ગયા હોય છે, ઇન્દોરમાં બે બાજુ શહેર છે ને, કઈ બાજુ ચાલશો? ઉતરી તો ગયા અજાણ્યો ને આંધળો બે સરખો, જેમ આંધળાને કાંઈ સૂઝતું નથી એમ મિથ્યાત્વ અવસ્થામાં અંતર્મુખનો માર્ગ સૂઝતો નથી. અંતર્મુખ મારે કેવી રીતે થવું? આ એક તત્વ એવું છે કે એમાં યોગાનુયોગે કોઈ માર્ગદ્રષ્ટા પુરુષ હોય છે એને એ વિષય ગ્રહણ કરી શકાવે છે. બસ આ જ્ઞાન આપે છે તે ગુરુ છે, બસ બીજું કાંઈ નથી. એમ લાગે છે કે શ્રીમદજીએ સુભાગભાઈને ઈડરના પહાડમાં આ વાત કહી કે જુઓ અંતર્મુખ તો આમ થવાય છે, બસ એની તૈયારી હતી. તૈયારી ન હોય તો સત્પુરુષોએ તો શાસ્ત્રોમાં અને પ્રવચનોમાં આ વાત નથી કહી કોઈને, એવું નથી. પાછું માર્ગ પ્રકાશ્યો નથી કે માર્ગ કહ્યો નથી, એવું નથી. પણ પોતાની તૈયારી વિના જોશે કોણ? જોવાની પોતાની ક્ષમતા આવ્યા વિના જોશે કોણ? આ બે વાતનો મેળ ખાવો જોઈએ છે. અને જ્યારે તૈયારી થાય છે ત્યારે એને આ સિદ્ધિ વાત સૂજે છે કે મારે મારા સ્વરૂપથી વિમુખ રહેવું નથી, મારા પરમાત્માનો વિયોગ મને અસહ્ય છે, માર્ગ માટે જોડે, એવી પાત્રતામાં જીવ આવે છે ત્યારે એને દેખાડનારની શોધ પણ આપોઆપ જ ઉપજે છે. અને દેખાડનાર હંમેશા હોય છે, નથી હોતું એવું બનતું નથી. કોઈ સાધક વગરનો કે પરમાત્મા વગરનો કોઈ કાળ ખાલી હોય છે એવું બનતું નથી. અને પરિસ્થિતિ એવી પલટે છે કે આખો સંસાર નાશ પામે છે, મોક્ષ માર્ગે જીવ ગતિ કરે છે. એ માટે દેવગુરુ શાસ્ત્રની સ્થાપના છે. અને દેવગુરુ શાસ્ત્રને સાથે રાખજે કે માથે રાખજે એમ કહેવા પાછળ આ એક જ અભિપ્રાય છે. એમ જુઓ તો ભગવાન જીનેશ્વર દેવની પ્રતિમા છે એ ખરેખર એની સ્થિતિમાં એની સ્થાપના છે, કેમ કે નિરક્ષેષ અંતર્મુખ છે. તો એમની જે સ્થિતિ છે એ બાહ્ય સ્થિતિ એની અંતર સ્થિતિને જાહેર કરે છે, પ્રસિદ્ધ કરે છે, વ્યક્ત કરે છે. પણ જોવાની નજર તો પોતાની જ છે. અંતર્મુખ પણ શું છે એ જોવાની નજર તો પોતાની જોઈએ છે. છે વસ્તુ પ્રસિદ્ધ, વસ્તુ અપ્રસિદ્ધ નથી. એટલું તો નહીં, ઠામ ઠામ પ્રસિદ્ધ છે, ગ્રંથ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે, સત્પુરુષોના ઘણા વચનોમાં એ વિષય પ્રસિદ્ધ છે, જીન મંદિરમાં એ વિષય પ્રસિદ્ધ છે. પણ પોતે એ નજરથી જોતો નથી. બીજી વાત લઈએ આ તબક્કે કે તારા જ્ઞાનમાં, જ્ઞાન સ્વાભાવિક હું આત્મા છું એમ કહ્યા પછી એમ કહે છે કે તારા જ્ઞાનમાં તું તને જોવાના ઉદ્દેશથી નજર તો કર, અવલોકન તો કર કે હું ક્યાં, હું 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 પદ વડે આસ્તિક્ય ભાવ ધારણ થાય છે. જે પરિણામમાં હું 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 પણ તો થઈ રહ્યું છે, એક અપદમાં થઈ રહ્યું છે, દેહ પદમાં થઈ રહ્યું છે અથવા રાગ પદમાં થઈ રહ્યું છે, એ અસ્થાનમાં થઈ રહ્યું છે. એટલે અવગુણ ઉત્પન્ન થાય છે એમાંથી. એને મિથ્યાત્વ કહે છે, એને અસદ અભિમાન પણ કહે છે. કેમ કે સત નથી એનામાં, એ અસ્તિત્વ સત નથી, અસત છે, નહીં હોવા પડે છે. હવે જ્ઞાન સ્વભાવી તું છો તો જ્ઞાનમાં સ્વપણું, જ્ઞાનમાં નિજપણું, જ્ઞાનને સ્વપણે સ્વપણું છે. પાછળ એમાં સંવર્ધિકારની સંવર્ગ ઉત્પત્તિ થવાની વિધિમાં આ વાત આચાર્ય મહારાજે 181માં શેત્રાસી ગાથામાં દીધી છે. 181, 182, 183 ત્રણ ગાથા સાથે છે. સંવર્ધિકારની શરૂઆતની પ્રારંભની જ ગાથા છે.
ઉપયોગમાં,
હા ઉપયોગમાં, ઉપયોગ નહીં ઉપયોગ ક્રોધાય, કે ઉપયોગમાં જ તું છો. ક્રોધાદિ એટલે રાગાદિ ને દેહાદિમાં તું નથી. તો હું હું પણ તારા જ્ઞાનમાં સ્વપણે જ્ઞાનને જોઉં એવા ઉદ્દેશથી તું જ્ઞાનને જો, જ્ઞાનને જો એટલું જ નહીં પણ જ્ઞાનમાં સ્વપણે પોતે છે, સ્વને જોવાના ઉદ્દેશથી, પોતાને જોવાના ઉદ્દેશથી જ્ઞાનને જો, આમ જોતા દિશા ફેર થશે. જે બહિર્મુખ દિશા છે, કેમ કે જોનાર જ્ઞાન છે અને જેમાં જોવું છે એ પણ જ્ઞાન છે. જ્ઞાન પોતામાં જોવે તો બહિર્મુખ પણ કેમ થાય? જ્ઞાન પરમાં લંબાય તો બહિર્મુખ પણ થાય છે, પણ સ્વમાં સ્વપણે જોવે તો એને અંતર્મુખ પણ થાય છે. આટલી આટલો વાત એ કોયડા રૂપે છે, જે કેમ જેમ કર્યો કોયડો કોડીનો નહીં એમ કે છે. કોઈ વાત એવી હોય છે કે બસ આનું આવું જ છે એમ થઈ જાય છે. પોતાને જોવાનો ઉદ્દેશ જ એનો નથી. જ્ઞાનમાં પર પદાર્થનું પ્રતિબિંબ પડે છે એટલે પરને જોવાનો ઉદ્દેશ છે એનો. જોવે છે જ્ઞાનમાં પણ પર બાજુ જોયા કરે છે. જોવે છે જ્ઞાનમાં, જોવાનું કાર્ય તો જ્ઞાનમાં થાય છે, પણ પર બાજુ જોયા કરે છે. બે દિશા છે એટલે પરિણામ બહિર્મુખ વર્તે છે. અંતર્મુખ પરિણામ એક ક્ષણ પણ આ જીવના કદી થયા નથી. અંતર્મુખ થવું એ જ આરાધના છે, બહિર્મુખ થવું તે વિરાધના છે. પોતાથી વિરુદ્ધ દિશામાં પરિણામ જાય છે એટલે એને વિરાધના કહે છે. એટલે એક શબ્દ નાખ્યો છે કે સ્વ સન્મુખ થઈને આરાધન કરવું તે જ પરમાત્મા થવાનો ઉપાય છે. સ્વ સન્મુખ થવું આ પરમાત્મા થવાનો ઉપાય છે. એને પરમાત્માનો પરમ આદર કર્યો અને જ્યાં સુધી સ્વસન્મુખ ન થયો ત્યાં સુધી પરમાત્માનો નિજ પરમાત્માનો અનાદર કર્યો. આ સીધી વાત છે. સ્વસન્મુખ અંતર્મુખ થયો હોય તેને સ્વસન્મુખ થયો કહેવાય, અથવા જે પરિણામમાં જે શ્રદ્ધા જ્ઞાન આચરણ પુરુષાર્થ આદિના પરિણામમાં એ પરિણમનનો વિષય પોતાનું નિજ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અંતરતત્વ પરમાત્મા સ્વરૂપ થાય, વિષયગત થાય ત્યારે સ્વસન્મુખ થયો કહેવાય. ત્યાં સુધી સ્વસન્મુખ પણ નથી. વિચાર કરે, વિચાર કરી કરીને થાકે એટલે વિષય બદલે. જે વિષયનો વિચાર કરીને થાકે એટલે વિષય બદલે. સ્વસન્મુખમાં થાકે તો નહીં, પણ સ્વસન્મુખનો સ્વાદ શાંતિનો, સ્વસન્મુખમાં શાંતિનો સ્વાદ આવ્યા પછી એમાં આગળ વધે અને જુઓ કે સિદ્ધ પરમાત્મા અરિયંત દશા થઈ ત્યારથી પછી સ્વસન્મુખ ક્યારેય થતા નથી. ક્યારે પણ એમના પરિણામોમાં પરસન મુક્તા ઉત્પન્ન થતી નથી અનંતકાળ પર્યંત. જો એમાં થાક લાગતો હોય તો અનંતકાળ ન રહી શકે. અને આમાં તો અંતર્મુખમાં બદલવો પડે છે વિષય. પરસન મુક્તામાં તો અંતર્મુખમાં જ વિષય બદલાય, બદલાયને બદલાય. કેમ કે એમાં આકુલતા થાય છે, એમાં અશાંતિ થાય છે જીવ, એટલે એની અંદર રહી શકે નહીં કોઈ જીવ. એને કોઈ વિષય સુહાતો હોય તો પણ ના રહી શકે, ગમતો હોય તો ના રહી શકે, તોય છૂટી જાય. આવો નિયમ છે, કેમ કે એનું એક સ્થાન નથી, એનું એ પરિણામનું એ સ્વસ્થાન નથી, પર સ્થાન છે. ત્યાં રહેવાનો એને અધિકાર નથી, ત્યાં જવાનો અધિકાર નથી. અનધિકૃત પ્રવૃત્તિ છે બીજી રીતે કહીએ તો. હા, સ્વસન્મુખ થાય તો પછી પર વિષય નથી. પછી જે વિષય નથી એનો રાગ શું, એનો દ્વેષ શું, કઈ થવાનું શું કારણ છે? ચોથા ગુણ સ્થાને આંશિક ફેર તો ઉભો થાય, જે આંશિક ફેર ઉભો થાય છે એને ઉપાય કે છે, એને સાધન કે છે, એને આરાધન કે છે, અને એનાથી પૂર્ણ થઈ જવાય છે, પૂર્ણ થવાય છે, એ સાધન પર આગળ વધતા વધતા પૂર્ણ થાય છે. પણ એકવાર ગાડી પાટે તો ચડે એમ વાત છે. જે કઠણ વાત છે એ ગાડી પાટે ચડાવવાની છે. પાટે ગાડી ચડી ગયા પછી ગતિ પકડી લઈએ છે, પછી કાંઈ એને બહુ એટલું મુશ્કેલી નથી પડતી. નથી કહેતું જે કામ હરાડે ચડ્યું તો પછી આપોઆપ હાલવા માંડે છે. ચાલતી પેઢીઓ તો બેસી જાય છે કે ને, બાપને માંડેલી પેઢીઓ દીકરો ફટાફટ ચલાવવા માંડે છે કે નહીં. શરૂ કરવામાં શક્તિ પડે છે, શરૂ કરવામાં તકલીફો પડે છે. દ્રષ્ટાંત તો એકદમ છે કે એને સહેલું પડે છે, એટલી જ વાત છે. સીધી વાત છે. અને ઉદ્દેશ ઉપર એ કાર્યનું મૂલ્યાંકન છે. ડૉક્ટર ઓપરેશન કરે એનો ઉદ્દેશ ખૂન કરવાનો નથી, છતાં સંભવ છે કે વાઢકાપ ચાલતી હોય ત્યારે દર્દી મરી જાય. લોહીવાળા હથિયાર હોય એના હાથમાં જ તે, ડાક્ટરના હાથમાં લોહીવાળા હથિયાર હોય, દર્દી મરેલો પીડ્યો હોય એને કાંઈ ખૂનની સજા ન થાય. કેમ કે ઉદ્દેશ ઉપર તો આધાર છે કાર્યનો. ક્રિયા ઉપર આધાર છે કે ઉદ્દેશ ઉપર આધાર છે? ઉદ્દેશ ઉપર આધાર. એમ પોતાને શોધે છે, પોતાને શોધે તો પોતાનો પત્તો લાગે. હું તો પોતાની શોધ અંતરમાં ચાલવી જોઈએ. બનારસીદાસે તો સ્પષ્ટ કહ્યું કે ખોજી જીવે વાદી મરે. જે જીવ શાસ્ત્રમાં છે ને અંતર ખોજ કરતો નથી, તે જીવ અવશ્ય વાદ વિવાદમાં પડી જાય છે અને એ મરે છે. એટલે કે એને નિત્યાત્માને અજ્ઞાનથી ભાવમરણ ચાલુ થઈ જાય છે. ખોજી જીવે ને વાદી મરે. સૂત્ર કરે આપી દીધું એમણે કે તે શાસ્ત્ર સાંભળવું કે શાસ્ત્ર વાંચવું, એવું જે શાસ્ત્રનો સ્વાધ્યાય કહેવાય છે એ તારા સ્વરૂપની ખોજ માટે છે. ખોજ ચાલે છે કે નથી ચાલતી? ઉદ્દેશ શું છે તારો? સ્વાધ્યાય કરવાનો ઉદ્દેશ શું? આ સીધો સવાલ છે. જે સ્વરૂપથી પોતે અનાદિથી અજાણ્યો છે એ સ્વરૂપની ખોજ કરવાનો જો ઉદ્દેશ નથી અને કાંઈ પણ અન્યથા ઉદ્દેશ છે તો એમાં ભાવમરણ છે. અને એમાં જે તક મળી છે એને ચૂકી જવા સિવાય બીજું કાંઈ નથી, બહુ મોટો નુકસાન છે. નિર્વાણ પદને ચૂકી જવું એવી જે તક છે, મનુષ્ય ભવ એટલે નિર્વાણ પદની પ્રાપ્તિની અતિ સુગમ તક, એને ચૂકી જવું એવું બહુ મોટું નુકસાનનું એ કારણ બની જાય છે. જબરદસ્ત નુકસાન છે. આ વિષયના જે જાણકાર છે એ તો સ્પષ્ટ કહે છે કે મનુષ્ય ભાવ મિથ્યા દ્રષ્ટિને મળતો નથી. કોઈ કાકતાલીય ન્યાય મળી ગયો એ મળી ગયો, બાકી મિથ્યાત્વ અવસ્થામાં મનુષ્ય ભાવ મળવો એ બહુ દુષ્કર વસ્તુ છે. એમ અત્યારે તો મળી ગયો છે ગમે તેમ, પણ
હાજી
ફરીને મળવો મુશ્કેલ છે. સમયક દ્રષ્ટિ તો દેવ થાય ને મનુષ્ય થાય, દેવ થાય ને મનુષ્ય થાય, એને ગતિ નથી. મિથ્યા દ્રષ્ટિને ઘણી તકલીફ છે. એટલે જો મનુષ્યપણું ચૂક્યો, મનુષ્યપણું મળ્યું છે અને નિજ હિત ચૂક્યો તો અનંત કાળે પણ મળશે કે કેમ એ સવાલ છે. એટલો બધો એને આ વાત કહેનારને વિશ્વાસથી ખ્યાલમાં લઈને કામ કરવાની અંદર એને ઝપટ રાખવી જોઈએ, અથવા કામ કરવામાં દરકાર રાખવી, કાળજી રાખવી, એ આ કહેવા પાછળનો અભિપ્રાય છે, તાત્પર્ય છે. અને એ ક્યારે પાકું થાય કે સ્વસન્મુખ થાય ત્યારે. સ્વસન્મુખમાં પોતાનું આત્મ સ્વરૂપ જેવું છે તેવું, જેવું કેવળ જ્ઞાનમાં કેવળી પરમાત્માને જણાય છે એવું જ જણાય છે. સ્વસન્મુખતામાં કેવળ જ્ઞાનમાં જેવું આત્મા જણાય છે, આત્મ સ્વરૂપ જણાય છે, એવું જ પરમાત્મા સ્વરૂપ સ્વસન્મુખ થતા જણાય છે. અને જ્યારે સ્પષ્ટપણે સહજ પ્રત્યક્ષ સ્વરૂપ પ્રત્યક્ષ અંશથી પ્રત્યક્ષીભૂત થાય, પછી એમાં નહીં દ્રઢ થવાનો શું અવકાશ છે? દ્રઢ નહીં થવાનો શું અવકાશ છે? તો પછી કોઈ દ્રઢ નહીં થવાનો પ્રશ્ન નથી. આપોઆપ જ એ વાત એટલી દ્રઢ થાય છે કે કોઈની છોડાવી છૂટતી નથી. એટલે તો સમ્યક દ્રષ્ટિ માટે એ વાત લીધી કે વજ્રપાત થાય, આ વિશ્વની અંદર વજ્રપાત થાય, અને 14 બ્રહ્માંડમાં ખળભળાટ થાય એવો વજ્રપાત થાય. એક જગ્યાએ ધરતીકંપ થાય ને બીજે ન થાય એમ નહીં કે ભાઈ રશિયામાં થયો ને હિન્દુસ્તાનમાં કાંઈ નથી, એમ નથી. 14 બ્રહ્માંડમાં ખળભળાટ થાય એવો વજ્રપાત થાય તો પણ સમ્યક દ્રષ્ટિ વિચલિત થતા નથી કે મારું સ્વરૂપ અખંડ છે, અભેદ છે, એક છે, અને અવ્યાબાધ છે, કે જેની અંદર કાંઈ બાધા થવાનું કોઈ અવકાશ નથી, કોઈ ગુંજાશ નથી, એમાં કાંઈ ફેર પડતો નથી. કેમ કે પ્રત્યક્ષ થઈ ગઈ છે વસ્તુ. જે વસ્તુ પ્રત્યક્ષ છે એમાં શંકા શું? જ્યાં શંકા નથી ત્યાં ભય શું? જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ. જ્ઞાન તહા શંકા ને સ્થાપ. જ્યાં એનું જ્ઞાન છે ત્યાં શંકા નથી, શંકા છે ત્યાં ભય થયા વિના રહેતો નથી.
એક પ્રશ્ન એ છે કે આવું પ્રત્યક્ષ થવા છતાં વમી જાય એટલી આશ્ચર્ય છે. આવું પ્રત્યક્ષ હોવા છતાં કોઈ જીવને વમી જાય,
પણ એ તો કોઈને વમી જાય છે, પણ છતાં શું છે કે એ જીવનો છૂટકો થઈ ગયો. હા, એ તો એક વખત અંદર આવી ગયો અને રસ ચાખી લીધો, એ ક્યાંય ઠરીને ઠામ નહીં થાય. જેણે આત્માની શાંતિ એકવાર વેદી પછી એ ક્યાંય ઠરીને ઠામ નહીં થઈ શકે. પોતાના પરિણામની કચાશ શક્તિ અને પ્રકારથી વિચલિત થયો, પણ એ ક્યાંય સ્થિર નહીં થઈ શકે. સર્વાયામીનું કરે છે અને સંસ્કારી હોવાથી એને સત્પુરુષ નહીં મળે તો પણ એ પકડશે, અંદરથી લઈને પકડશે. આટલી સુવિધા થઈ ગઈ ને. બીજાને તો દેખાડનારનો યોગ એ અનિવાર્ય વસ્તુ છે. જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે એને દેશના લબ્ધિ પ્રગટ જીવંત નિમિત્ત વિના, જીવંત નિમિત્ત વિના માર્ગ દેખાવો અશક્ય છે, અસંભવિત છે. અને અંદરથી પકડશે, 3 ઇંચમાં હશે તો પકડશે, નારકીમાં હશે તો પકડશે. આત્મી નારકી કોણ છે કોણ સમજાવે? પકડશે.
સાધક સ્વરૂપના અંશ શબ્દપણે ત્યાં પડ્યા. સાધક સ્વરૂપના જે સંસ્કાર છે એના અંશ
આમ શક્તિરૂપ યોગ્યતા થઈ જાય છે. લબ્ધ નો ઉપયોગ તો જ્ઞાનમાં જ રહે, પણ એવી જે જ્ઞાન દશામાં લબ્ધની જાગૃતિ છે એ પ્રકાર તો રહેતો નથી મિથ્યાત્વ અવસ્થામાં. પણ અહીંયા એ એક કાર્ય શક્તિ જેને કહે છે, કારણ શક્તિ અને કાર્ય શક્તિ, એક કાર્ય થઈ ગયા પછી તે પરિણામનું સામાન્ય થવું, કાર્ય ન થયું હોય એવા કારણરૂપ પરિણામનું સામાન્યપણે હોવું, આ બધું દ્રવ્યની બધું સૂક્ષ્મ વિષય છે. શું ઢફળમાં ચર્ચા ઘણી કરી છે, નિર્મળચંદ આ ચર્ચા કાઢતા હતા ગુરુદેવ સાથે. જેમ કે સોગાની જેમ આવે છે દ્રષ્ટાંત લઈએ કે કોઈ મારી યોગ્યતા હતી અને બહાર આવી ગઈ, મારી એવી કોઈ પ્રકૃતિ નથી પણ એ પ્રકારની યોગ્યતા હતી એનું પરિણામ થઈ, તો એવા પરિણામ થવાના કારણરૂપ શક્તિરૂપ પરિણામની યોગ્યતા છે. પર્યાય પરિણામ શક્તિ એને શું કહે છે? પર્યાય પરિણામ શક્તિ. બહુ સ્પષ્ટ રીતે લઈએ તો જીવના ચારિત્ર ગુણમાં રાગ થવાની શક્તિ નથી, જીવના ચારિત્ર ગુણમાં વિતરાગ થવાની શક્તિ છે. છતાં રાગ ચારિત્ર ગુણનો પર્યાય છે, તો એ પર્યાય પરિણામ શક્તિ એટલે યોગ્યતા છે, એ શક્તિરૂપ યોગ્યતા છે. યોગ્યતા બે પ્રકારે, એક શક્તિરૂપ એક વ્યક્તિરૂપ. જે પ્રગટ પર્યાય થાય તે વ્યક્તિરૂપ, અને તેની યોગ્યતાનું સત્વ અંદર હતું તે શક્તિરૂપ. તો એને કારણ શક્તિ કહે છે, અને એ પરિણામ થઈ સારી મિથ્યા દ્રષ્ટિ. એમ નથી સમજવાનું, મલિન પરિણામ અંદર નથી જતા. મલિનતા અને શુદ્ધતા એ વ્યક્ત પર્યાયના ધર્મ છે, એટલે શુદ્ધતા અને અશુદ્ધતા એની મર્યાદા પરિણામ સુધીની છે, પર્યાય સુધીની છે, એથી આગળ નથી. સામાન્ય દ્રવ્યમાં શુદ્ધિ અશુદ્ધિનો ધર્મ લાગુ પડતો નથી. સમયસાર સ્યાદવાદ અધિકારમાં 14 કળશ લીધા, એમાં એક અનેક, શુદ્ધ અશુદ્ધ એ બોલ લીધા છે. તો એક અને અનેક એ ધર્મ છે, ગુણ નથી. એક પણ છે એ દ્રવ્યનો ધર્મ છે, અનેક પણ છે એ પર્યાયનો ધર્મ છે. તો પર્યાયનો ધર્મ પર્યાયની મર્યાદામાં સીમિત છે, એને દ્રવ્યમાં એનો કોઈ અધિકાર નથી, એનું કોઈ કાર્ય. એમ શુદ્ધ અને અશુદ્ધ એ પર્યાયનો ધર્મ છે. દ્રવ્યને શુદ્ધ તો કહેવામાં આવે છે, પર્યાય શુદ્ધ થાય છે, એનાથી એનો ઉપચાર જાય છે દ્રવ્ય ઉપર. દ્રવ્ય તો જેવું છે તેવું છે, ન શુદ્ધ છે ન અશુદ્ધ છે. અશુદ્ધ હતી એનું શું, પણ એની પર્યાયની અશુદ્ધતા નાશ પામી, એ તો દ્રવ્ય રૂપે થઈ ગઈ છે પર્યાય, પરિણામિક ભાવે થઈ ગઈ. તો પરિણામિક ભાવમાં શુદ્ધ શુદ્ધ નો પ્રશ્ન નથી, તો અશુદ્ધતા અંદર થી આવી એમ થશે. જો અંદર શુદ્ધતા ગઈ એમ વિચારો તો અશુદ્ધતા અંદર થી આવી એમ જ વિચારવું પડશે, કેમ કે બહાર થી તો અશુદ્ધતા જીવને આવતી નથી. ન તો કર્મ થી અશુદ્ધતા આવે છે, ન તો અન્ય નિમિત્ત થી કોઈ અશુદ્ધતા આવે છે. પરિણામ અંદર થી ઉત્પન્ન થાય છે, માટે અશુદ્ધતા અંદર હતી બહાર આવી એમ ગણવું પડે એમ નથી. એવી રીતે ભિન્ન થઈને દુઃખ ભોગવતા જ નથી, દુઃખ તો એને બહુ અલ્પ વેદાય છે. અંતર સુખરસ ઘટાઘટે, હા સંસ્કાર વિધિ માળન તાળન છેદન ભેદન બાળવું કાપવું બધું થાય અંદર પણ અને કોઈ આમ માથામાં ઘણ મારે તો માથાના ટુકડા ટુકડા થઈ જાય શું હા ત્યારે રાડ પણ પાડે શું પણ છતાં અંદરમાં છોડીને નહીં અંદરમાં આત્માના આત્માને ને આત્માના સુખના વેદનને છોડીને નહીં એમ છે પાપ કર્યા છે તો પાપ પાપ પુણ્ય નું ક્યાં સમાધાન પાપનો ઉદય છે પુણ્યનો ઉદય નથી પાપનો ઉદય છે પુણ્યના ઉદયનો અભાવ છે ત્યાં પણ ઉદયને પોતાને સંબંધ નથી એ અંદરનું પરિણમન છે અંતરંગ પરિણમન એવું છે કે ઉદયને પોતાને સંબંધ નથી એમ છે છૂટો પડી ગયો ખાલી એક વાત નહોતી દીધી કે જે તરતા શીખ્યો એને પાણી કેટલું ઊંડું છે એની સાથે શું સંબંધ છે પાણી એક માથોડું ઊંડું હોય તો એ તરે અને દરિયા જેટલું બે માઇલ ઊંડું હોય તો તરે એને તો સપાટી આરે સંબંધ છે તરવાને ઊંડાણારે કઈ સંબંધ નથી એમ ભીન પડ્યો એને પાપના ઉદય સાથે કે પુણ્યના ઉદય સાથે સંબંધ નથી ભિન્ન જ પડે છે ચાહે પુણ્યનો ઉદય હોય ચાહે પાપનો ઉદય હોય ના બાંધે છે બરાબર બાંધે ત્યાં પરિણામ પુણ્યના થાય છે ઉત્કૃષ્ટ પુણ્યના થાય છે પાપના નહીં એમ કેવું છે ઉત્કૃષ્ટ પુણ્ય બાંધે છે તીર્થંકર નામકર્મ એટલે ઉત્કૃષ્ટ પુણ્ય થયું જગતનું નારકીમાં કે હા નારકીમાં બાંધે એમ છે આ જીવની શક્તિ અંતર શક્તિ કેટલી છે એ બતાવે છે કે નારકીના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને જીવના મલિન પરિણામ આ વિશ્વનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય બાંધે શુદ્ધ પરિણામ નથી કઈ જેનાથી તીર્થંકર નામ કર્મની પુણ્ય પ્રકૃતિ બંધાય છે એ કોઈ શુદ્ધ પરિણામ નથી એ મલિન પરિણામ છે પણ શુદ્ધિ સહિત જ હોય છે કેટલાક પરિણામો શુદ્ધિ વિના થતા નથી ઉત્કૃષ્ટ એવા જે કેટલાક પરિણામો છે અશુદ્ધિના વિશુદ્ધિ એટલે એને અશુદ્ધિ નથી કહેતા એને વિશુદ્ધિ કહે છે એમાં તીર્થંકર નામ કર્મથી માંડી અને સર્વાર સિદ્ધિના દેવલોકથી મનના આયુષ બંધાય છે જેમાં કેટલાક લબ્ધિઓ ઉત્પન્ન થાય છે જે સમય દ્રષ્ટિને જ અમુક લબ્ધિઓ ઉત્પન્ન થાય મિથ્યા દ્રષ્ટિ ન થાય એવા વિશુદ્ધિના જે પરિણામ છે જે અશુદ્ધ છે મૂળ તો એને વિશુદ્ધ કહે છે એટલા માટે જુદા પાડવા માટે પણ છે અશુદ્ધ શુદ્ધિને બોલા તો વિતરાગ ભાવ સહિત છે રાગના રાગ રહિત છે અને આ રાગ સહિત છે પણ એવા પ્રકારનો છે રાગ છે કે જેને વિશુદ્ધિ કહેવી પડે છે એનો પ્રકાર બતાવવા માટે એમ કહેવું પડે છે કર્ણયુગમાં એ પ્રશ્ન ચાલ્યો છે કે મનુષ્ય પણ તીર્થંકરનું નામ કર્મનું કારણ કે નહીં નારક પણ કે નહીં દેવ પણ કે નહીં કેમ કે ચારે ગતિમાં બીજા જીવો છે તો કે ધર્મની પ્રભાવના કરવાના રાગાદી ભાવ તીર્થંકર નામ કર્મનું કારણ ખરું કે નહીં કે નહીં એવા તો બીજા વગર તીર્થંકર દ્રવ્ય હોય છે એની થાય છે જે તીર્થંકર જે પ્રવૃત્તિ કરે છે એવી બાહ્ય પ્રવૃત્તિ તો બીજા ધર્માત્માઓ પણ કરે છે છતાં અમુક જ દ્રવ્યને તીર્થંકર નામ કર્મ બંધાય છે અને બીજાને નહીં જરા વિષયાંતર થાય છે પણ એ વિશુદ્ધિ અશુદ્ધ પ્રશ્ન જરા ઘણાને નથી સમજાતો એ ચોક્કસ પ્રકાર બતાવે છે એટલા માટે એને અશુદ્ધિ નહીં કહેતા વિશુદ્ધિ કઈ શું ચોક્કસ પ્રકાર બતાવવા માટે એને અશુદ્ધિ નહીં કહેતા વિશુદ્ધિ કઈ એવી વિશુદ્ધિથી બંધાય છે ને એવી વિશુદ્ધિ બીજાને ધર્માત્મા હોવા છતાં તે પ્રકારની નથી હોતી વિશુદ્ધિ એ કારણ છે વિશિષ્ટતા, વિશિષ્ટતા, અશુદ્ધિ ની વિશિષ્ટતા એને વિશુદ્ધિ કહી, શુદ્ધિ ની વિશિષ્ટતા નહીં, અશુદ્ધિ ની વિશિષ્ટતા. પરમાર્થ વચનિકામાં એ વાત લીધી છે, ચારિત્ર ગુણ ની અંદર વિશુદ્ધિ છે, વિશુદ્ધિમાં શુદ્ધિ નો અંશ છે એમ કહ્યું છે. એ જેમ જ્ઞાન માં પ્રગટ અંશ ખુલ્લો છે એમ અહિયાં કષાય ની મંદતા થઈ એમાંથી એ વાત પાડવી છે. પણ ત્યાં વાત સ્પષ્ટ છે કે મિથ્યાત્વ અવસ્થામાં એનું જોર કામ કરતું નથી, સમ્યક્ત અવસ્થામાં એ શુદ્ધિનું જોર કામ કરે છે. એ વિશે જરા વધારે સૂક્ષ્મ. અહીંયા સ્વસન્મુખ થવું એ પરિપૂર્ણ પરમાત્મ દશા પ્રગટ કરવાનો એકમાત્ર સાચો એટલે એકમાત્ર ઉપાય છે. તેથી કેમ અંતર્મુખ થવું, કેમ સ્વસન્મુખ થવું એની શોધ ચાલવી જોઈએ. અને જે કાંઈ શાસ્ત્ર વચન કે શ્રવણની અંદર શ્રુત વચન હોય એમાંથી સ્વસન્મુખતા સંબંધે અન્વેષણ ખોજ જો ચાલુ રહે તો એ વસ્તુ પ્રગટ છે, પ્રગટપણે છે એમ પકડાય છે. અંધારામાં અજવાળું ગોતવું પડતું નથી. અંધારું હોય એમાં અજવાળું થાય તો એને શોધવું પડે. એમ જે માર્ગનો શોધક છે એ જે અંધારામાં ઊભો છે એને આ વિધિનો વિષય જે સૂક્ષ્મ છે છતાં પ્રકાશની જેમ પકડાય છે, જેટલો પ્રકાશ સુસ્પષ્ટપણે પકડાય એવી રીતે, એવી રીતે એટલે સુગમતાથી પકડાય છે, ગ્રહણ થાય છે. આ એક આ વિષયની આ કાર્યની સુવિધા છે. જે વાતથી જીવ અનંતકાળથી અજાણ્યો છે અને જે જીવ પ્રવચનના રહસ્યભૂત વિષય છે, અતિ સૂક્ષ્મ છે અને અનંતકાળથી જીવ પામ્યો નથી, એમ એ વાતની સુવિધા પણ એટલી જ છે. તો પોતે શોધે તો સહજ માત્રમાં પકડે છે અને પોતે ન શોધે શોધે તો એ કઈક બીજો ઉદ્દેશ છે એનો. આ પ્રવૃત્તિમાં એનો ઉદ્દેશ બરાબર નથી. સત્શ્રવણનો ઉદ્દેશ કઈક બીજો છે એ વાત નથી. અંતરને તપાસીને આત્માને ઢંઢોળીને નક્કી કરવા જેવો આ વિષય છે. તારો ઉદ્દેશ શું છે, તું કેમ માર્ગને ખોજે છે, એકે એક વાતમાં માર્ગને ખોજે છે કે નહીં. જો માર્ગનો શોધક હોય તો ભગવાન કહે છે કે માર્ગ તો ખુલ્લો કરી દીધો છે, અનાદિથી ખુલ્લો કરેલો છે. અને સદભાગ્ય આ પંચમ કાળમાં હુંડાળ સર્પિણીમાં અત્યારે ખુલ્લો છે, ખુલ્લમ ખુલ્લો છે. આ એક મોટું સદભાગ્ય છે. જો જીવ ખોજે તો, ન ખોજે તો એને અનંત કાળ વગર ખોજે. ગાયો છે દુઃખમાં, અઠ્યાસી છે, 89 નું બોલ છે, મુનિ દશા ઉપર બોલ છે. વૈરાગ્યના વિષયમાં મુનિરાજનું દૃષ્ટાંત લઈને ગુરુદેવે એ વૈરાગ્ય દશાની ભાવના ભાવી છે, મહિમા કરી છે, ભક્તિ કરી છે. આ 8 વર્ષનો એ નાનકડો રાજકુમાર સુનિયક દ્રષ્ટિ હોય છે. આઠ વર્ષે તો એની પ્રયોજનભૂત મિથ્યા દ્રષ્ટિ હોય તો સુનિયક દૃષ્ટિ આઠ વર્ષે થઈ શકે એટલે એમ નથી કે એને સુનિયક દર્શન હતું માટે આઠ વર્ષે દીક્ષા લીધી. આઠ વર્ષે એને પ્રયોજનભૂત વિષય ઉપર ઉઘાડ કામ કરતા થઈ જાય છે સમજણ પૂર્વક. આમ તો પ્રયોજનનો વિષય તો મન વગરના પ્રાણીને પણ છે. જેમ કીડી, કીડીને ત્રણ ઇન્દ્રિય છે, સ્પર્શના, રસના અને ઘ્રાણ. આંખ નથી, ચક્ષુ ઇન્દ્રિય નથી, પણ એ સાકર ઉપર જઈને બેસશે, બાજુમાં ફટકડીનો ગંગડો હશે તો નહીં બેસે. પણ એમાં સમજણ નથી, જે વિચારપૂર્વક જે પ્રયોજન પકડાવવું જોઈએ, વિચાર કરવાની ઓઘાડ નથી, વિચાર કરવાની શક્તિ નથી. મનુષ્ય પ્રાણીને પણ મિથ્યાત્વ દશામાં આઠ વર્ષ સુધી પ્રયોજનભૂત વિચાર કરવાની યોગ્યતા, વિચાર કરે છે મન છે એટલે, પણ એટલી યોગ્યતા નથી કે પોતાના હિત અને અહિતના પ્રયોજનને જુદો પાડી શકે કે આમાં અહિત છે ને આમાં અહિત છે, આ અહિતનું છે ને આ હિતરૂપ છે, એમને જુદું પાડી શકે. તો કોઈ જીવ એવા હોય છે મિથ્યાત્વ અવસ્થામાં કે આઠ વર્ષે ધડાકો કરે, આઠ વર્ષે એને ખબર પડે કે હું એક એવી અસાધારણ મનુષ્ય દશાને પ્રાપ્ત થયો છું કે મારી પૂર્ણતાના માર્ગને, મારા હિતના માર્ગે હું સારી રીતે જઈ શકું એમ છું. તો મુનિ દશામાં આઠ વર્ષે આવી શકે છે, સમ્યક દર્શનમાં આવી શકે એમ નહીં, મુનિ દશામાં આઠ વર્ષ ને સાઠ વર્ષ, આઠ વર્ષ ને સાઠ વર્ષ પ્રાસ મળે છે. સાઠ વર્ષે પણ ગોથા ખાય મનુષ્ય હોયને, અને આ આઠ વર્ષે મુનિ દશા અંગીકાર કરે. સાઠ વર્ષે એની સમ્યક દર્શન શું એ ખબર ન હોય, સાઠ વર્ષે નાની મોટી વાતની ખબર ન હોય કે આમાં આમ ભૂલ ગણાય કે આમાં ભૂલ ન ગણાય, આમાં આત્માને હિત થાય કે અહિત થાય એવી ખબર ન પડતી હોય. દેવગુરુ શાસ્ત્રમાં ઘણા ભૂલે છે એ જાડી વાત નો. આઠ વર્ષે મુનિ દશા પ્રાપ્ત કરે, સમ્યક દર્શન તો નહીં. એવું છે કે એને એક નક્કી કરી એક જ કરવું, બીજું નથી કરવું, એક જ કરવું છે ને બીજું નથી કરવું. તો બીજું આવે છે પૂર્વ કર્મના ઉદયને લઈને, બીજું સામે આવે છે, પણ એવી લાત મારે છે કે ક્યાંય ને ક્યાંય ફેંકે છે, એટલો નિષેધ જોરથી આવે છે, અને હિતની અંદર આખે આખો ડૂબવા માંગે છે, હિતના માર્ગે ધસી જવા માંગે છે, અને અહિતના વિષયમાં ખસી જવા માંગે છે. ખાતરી જ વાત છે, કર્મ છે એ તો ખેતરમાં જેમ માટીના ઢેફા પીડ્યા હોય એમ આ ખેતરમાં માટીના ઢેફા પીડ્યા છે, એની શું શક્તિ છે? પોતે જાગ્યો, સિંહ મૂકી ગયો હોય તો માખી નું મચ્છર ગણાય બેઠા હોય, પછી જાગે પછી તો વાઘે પાસે નો આવે, માખી મચ્છર નો તો ક્યાં સવાલ છે, વાઘ ને બીક લાગે કે આ જાગ્યો છે હવે આવું તો નથી, એમ પોતે જાગ્યો પછી કઈ કર્મ વર્મ નું કઈ દેન નથી, એની શક્તિ નથી. કઈ નહીં, એ પોતે આત્મામાં શક્તિ ગણી છે, એને કઈ એવી જરૂર નથી પૂર્વ પર્યાયની, એક પર્યાયને એની પૂર્વ પર્યાયની કોઈ જરૂર નથી, એવી અંદરમાં શક્તિ છે. જે શક્તિ હૈયાત મોજૂદ છે ત્રણેય કાળે, એ શક્તિ એવી છે કે એને કોઈ પૂર્વ પર્યાયની જરૂર નથી. એ તો ક્રમ બતાવવા જોઈએ, કઈ ભૂલ ખાતો નહીં, પેલા બીજી રીતે હોય માની લેતો નહીં, બાકી એની જરૂર છે એવું નથી. સમય સમયનો મોક્ષ માર્ગમાં પણ સમય સમયનો પુરુષાર્થ તદ્દન સ્વતંત્ર લેવો, તદ્દન સ્વતંત્ર લેવો. એક આપણે વાત ચાલી હતી કે કોઈ જીવ સમ્યક સન્મુખ થઈને સમ્યક દર્શનની સમીપ જઈ રહ્યો છે, ક્ષણે ક્ષણે આગળ વધી રહ્યો છે, છેલ્લે મિથ્યાત્વ તૂટવાના ક્ષણે વર્તી રહ્યો છે, છેલ્લી સેકન્ડોમાં વર્તી રહ્યો છે. એ વખતનો એનો જે પુરુષાર્થ સ્વસન્મુક્તાનો અને આત્મામાં નિર્વિકલ્પ સ્થિર દશા ઉત્પન્ન થાય શુદ્ધ ઉપયોગની, એ વખતનો પુરુષાર્થ બે તદ્દન સ્વતંત્ર છે. કેમ કે આના કરતા એની જાત જ કોઈ ઉત્કૃષ્ટ પ્રકારની છે. અથવા એક બાજુ એ ચાલે છે અને બીજી બાજુ બીજી સેકન્ડ એ છલંગ મારે છે, તો એ ચાલ્યો માટે એને છલંગ મારી એમ નથી, એ વખતે એને જે કામ કર્યું એ અંદરથી કર્યું છે, પૂર્વ પર્યાય માંથી નથી કર્યું, અંદરથી કર્યું છે. એ
બરાબર
એમ લેવું છે. સમય સમયનો પુરુષાર્થ છે એ તદ્દન સ્વતંત્ર લેવો. કેવી ફરી એક ક્ષણમાં કૃષ્ણનો જ કર્યો, હાથ ઉપાડ્યો તો ભરતજીને મારવા, અને બાહુબલી નામ હતું એ ગુણવાચક હતું, એમના શરીર બળ એવું હતું એ મુઠ્ઠી કોઈને વાગે અને એ જીવતો રહીએ એના પ્રાણ ન છૂટે, બની ન શકે ગમે તે હોય નહીં. બાહુબલીની મુઠ્ઠી પડી તો ખલાસ, એટલું બધું શરીર બળ હતું. એટલે ગુસ્સો તો આવ્યો અને ઉપાડ્યો હાથ, શું હાથ તો ઉપાડ્યો પણ પર્યાય ફરી અંદરમાં જવું, અંદરથી ફરી પર્યાય નહીં નહીં આ મારું કામ નહીં. સમય દ્રષ્ટિ તો હતા, અંદર તો જાગતા હતા, ગુસ્સો આવ્યો ત્યારે જાગતા નહોતા, એવું નહોતું
નહીં.
ધિક્કાર છે આ સંસાર જવા દો, હવે મુઠ્ઠી તો પાછી ફરે નહીં. એવું આ જીવે ગ્રહણ કરવા જેવું નથી, એને તો પૂર્વમાં આવું હતું ને, પૂર્વમાં આરાધન હતું, પૂર્વમાં આટલું કર્મ ખરી ગયા હતા, પૂર્વમાં આટલું કામ કરી લીધું હતું, આપણે ક્યાં કર્યું છે એમ લેવાય નહીં, એમ વિચારાય નહીં. અને કરવા ધારું તો મારું કાર્ય મારાથી થાય એવો મારો સ્વભાવ છે, અને એ કાર્ય કરવાનો મારો સંપૂર્ણ અબાધિત અધિકાર છે, આ સીધો વિષય છે. પછી કોઈ બાનું જોવાનું કે કોઈ બાનું પકડવાનું રહેતો નથી, આ સીધી વાત છે. આઠ વર્ષનો નાનકડો તો દેખાવમાં નાનકડો છે, દેહ નાનકડો છે માટે, બાકી આત્મા અંદરમાં કોઈ નાનો નથી, એ તો વિરાટ છે. આત્મા એની શક્તિથી વિરાટ છે, એટલો વિરાટ છે કે અનંત વિરાટ છે, અસીમ વિરાટ છે, જેની હદ નથી એટલે એની વિરાટતા છે શક્તિ. એ જ્યારે દીક્ષા લઈને મુનિ થાય ત્યારે વૈરાગનો એ અવધૂત દેખાવ હોય છે, એટલો એનો ફાટ ફાટ વૈરાગ્ય હોય છે કે આખા જગતથી મેં મુખ ફેરવી લીધું છે. એ મુનિ થાય છે, સમ્યક દર્શનમાં એનું મૂળ ઊભું થાય છે, મુનિ દશામાં એની પ્રગટ સ્થિતિ ઊભી થાય છે સ્થિરતાની, બીજા પણ સમજી શકે બીજા પણ જોઈ શકે એની સ્થિતિ થાય છે. પણ એનું મૂળ સમ્યક દર્શનમાં ઊભું થઈ ગયું છે, સમ્યક દર્શનના કાળે કે આખા જગતથી એ એને મુખ ફેરવી લીધું. એટલે એ વખતનો જે વૈરાગ્યનો દેખાવ છે એ એવો હોય છે કે કેટલાક બીજા પાત્ર જીવોને એ દશાવવાનું એ નિમિત્ત બની જાય છે. આઠ વર્ષનો રાજકુમાર જૈની દીક્ષા ધારણ કરે, જન્મ હોય ત્યારે બધા એને રાજા રાજા તરીકે જોવે, આ અમારો રાજા જન્મ, રાજા જન્મ. પાંચ વર્ષો જોવે કે આ નિયમ હોય પ્રમાણે કે આટલા વર્ષે તો હવે એને રાજ્યાભિષેક કરશે, અને આ પરથું ફેરવે છે એ બધું રાજપાટ બધું એને ફળેલા તરના જેવું લાગે છે, નિર્મૂલ્ય લાગે છે એમ. ત્યારે એના વૈરાગ્યની દશા જોઈને બીજા લાયક જીવો એવા વૈરાગ્ય પામી જાય એવી સ્થિતિ બને. આનંદમાં લીનતા, વૈરાગ્યનો અદભુત દેખાવ અને અંદરમાં આનંદમાં લીનતા, ઘણી લીનતા હોય છે અંદરમાં આનંદની. આઠ વર્ષે સપ્તમ મૂળ સ્થાને આરોગ્ય થાય અને અંદરથી ઉછાળો કેટલો ખાધો હશે સાધારણ પ્રાણી અનુમાન કરી ન શકે એવો વિષય છે. સિદ્ધ ભગવાન ની ઉપમા આપી દીધી છે કે જાણે નાનકડા સિદ્ધ ભગવાન ઉપરથી ઉતર્યા. અને કોઈ જીવ એવા હોય છે કે શ્રેણી માંડે છે, એટલે એટલી જ દેહની અવગાહના, આઠ વર્ષે જે બાળકની અવગાહના હોય છે એટલી જ અવગાહનામાં એ સિદ્ધ પદને લઈ લે છે. જાણે ઉપરથી નીચે ઉતર્યા એવી અવગાહના વાળા એવી ધન્ય મુનિ દશા છે. વિશેષ
દેવાદિદેવ શ્રી મંદાર ભગવાનનો જય હો પરમ.